प्रवचन नंबर 255 तारीख 18/2/90 55 मिनिट समयसार गाथा 132-136 तथा श्लोक 68।
વિતરાગી હોય એમાં રાગનો પ્રવેશ ન થાય, એની વિપરીતતા ન થાય, મૂળ વિપરીત ન થાય, પર્યાય વિપરીત થાય. એટલે દુનિયાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને અજ્ઞાની થાય છે, પણ આત્મા સર્વથા અજ્ઞાની નથી થતો. કદાચિત અજ્ઞાની થાય છે કોઈ વખતે, કદાચિત એટલે કોઈ વખતે, એટલે પોતાનો મૂળ જ સ્વભાવ નાયક શુદ્ધ ચૈતન્ય આત્મા છે એને ભૂલી જાય છે. એને મૂળ આદિત્ય અનુભવ થયો તો એ પર્યાયમાં અજ્ઞાન પ્રગટ થયું તો એ અજ્ઞાની થયો એમ કહેવામાં આવે છે. એ અજ્ઞાની થયો એ પણ ઉચ્ચારનું કથન છે. આત્મા અજ્ઞાની નથી થયો, પર્યાય અજ્ઞાન થઈ એ પર્યાયનો ઉચ્ચાર થયો, આત્મા અજ્ઞાની થયો. પણ જે મૂળ આત્મતત્વ છે એ કોઈ કાળે પણ અજ્ઞાન રૂપે થતું નથી. એક સામાન્ય ને વિશેષ બે પડખા છે એક આત્માના. એ સામાન્ય પડખું કદી પણ કશાય રૂપે થતું નથી. કોઈ કાળે પણ સામાન્ય પડખું અશુદ્ધતાને ગ્રહણ કરતું નથી ને અપૂર્ણ પણ થતું નથી. ત્રણેય કાળ શુદ્ધ અને ત્રણેય કાળ પરિપૂર્ણ. એક પડખું પરિપૂર્ણ રહે છે, એક પડખું સુધરીએ છે, અને બીજું જે પર્યાયનું પડખું છે એમાં બધા ફેરફારો થાય છે. સ્વલક્ષી જ્ઞાન ને પરલક્ષી જ્ઞાન, ફેરફાર જે થાય જીવ તત્વ નથી, ફેરફાર થાય તે નવ તત્વમાં થાય છે. જીવ તત્વમાં ફેરફાર ન થાય. જીવ તત્વ તો અનાદિ અનંત ગુરુ જે દ્રષ્ટિનો વિષય છે એ તો ત્રણેય કાળ એક ગુરુ છે, એમાં કદી પણ ફેરફાર ન થાય. તો એ અજ્ઞાની થયો પણ સર્વથા અજ્ઞાની નથી થયો. હવે આવું વાક્ય આવે એટલે અજ્ઞાની જીવો તે સમયે તો સર્વથા અજ્ઞાની માને છે, પણ જે સમયે અજ્ઞાની કહેવાય છે તે સમયે કદાચિત અજ્ઞાની છે, સર્વથા અજ્ઞાની ન થાય. અજ્ઞાની થાય તો અજ્ઞાન કોઈ ટળે નહીં, વસ્તુનો સ્વભાવ થઈ જાય. વસ્તુનો સ્વભાવ તો ત્રણેય કાળ એકરૂપ છે. એટલે આવા વાક્યો ઘણા આવે શાસ્ત્રમાં. અજ્ઞાની થઈ ગયો આત્મા તો વિચાર કરવો કે અજ્ઞાની થયો તો આત્મા સર્વથા અજ્ઞાની થયો કે પર્યાયમાં પર્યાયે શુદ્ધ જ્ઞાનનો અભાવ કર્યો અનંતકાળથી અને અજ્ઞાન પ્રગટ કર્યું. જ્ઞાનની પર્યાયનો ધર્મ છે, જ્ઞાન રૂપે થવું કે અજ્ઞાન રૂપે થવું. અજ્ઞાન રૂપે થવું પછી અજ્ઞાન રૂપે ટળી જવું અને પાછું જ્ઞાન રૂપે થવું, એવા જે ફેરફારોને પલટા થાય છે એ પરિણામમાં થાય છે. ત્રિકાળી દ્રવ્યમાં કે ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અનાદિ અનંત સહજ જ્ઞાન એ તો જીવનું લક્ષણ છે, અને લક્ષણમાં કદી વિકૃત દશા હોય નહીં, એ તો ત્રણેય કાળ પરિપૂર્ણ અને શુદ્ધ હોય છે. માટે અજ્ઞાની થયો આત્મા તો સર્વથા થયો નથી. આત્મા રાગી થઈ ગયો, આત્મા ક્રોધી થઈ ગયો કે સર્વથા થયો કે કદાચિત થયો, અજ્ઞાની સર્વથા માને છે એટલે એનું અજ્ઞાન પ્રગટ થઈ જાય છે. કદાચિત પર્યાય અપેક્ષાએ અજ્ઞાની થાય છે. સ્વભાવને ભૂલે ભેદ જ્ઞાનનો અભાવ હોય તો પર્યાયમાં અજ્ઞાન જરૂર પ્રગટ થાય છે, એ હકીકત છે. પણ પર્યાયમાં અજ્ઞાન થાય કે પર્યાયમાં મિથ્યા શું થાય, કે આત્મા સર્વથા મિથ્યા દ્રષ્ટિ અશુદ્ધ થઈ ગયો એમ છે નહીં. પર્યાયમાં મિથ્યાત્મના સદભાવે પર્યાયમાં દુઃખ થાય એ હકીકત છે, પણ આત્મા દુઃખી ન થાય. એ દુઃખની મર્યાદા પર્યાયમાં રહીએ છે, એ પર્યાયનો ધર્મ છે, જીવનો ધર્મ દુઃખ નથી. આવું અંદરમાં જુદાય રહેલી છે, એકમેક થતું જ નથી, પણ એકમેક માને છે. ને આવા વચનો આવે કે આત્માજ્ઞાની થઈ ગયો, આત્માજ્ઞાની થઈ ગયો તો જેને આત્મા જ જ્ઞાની થઈ ગયો એમ. કપડું મેલું થયું તો કપડું જ મેલું થયું, પાણી ઊંડું થયું તો પાણી જ ઊંડું થયું. પાણી ગરમ થયું, સર્વથા ગરમ થયું કે કદાચિત ગરમ થયું, ક્યાંક કથનગીતનો પ્રયોગ આવે તો વ્યવહાર નહીં કહેવાય એમ. અજ્ઞાની પોતાના અજ્ઞાનમી ભાવની ભૂમિકામાં વ્યાપીને પોતાના સ્વભાવને જ્ઞાતા ભાવને ભૂલે છે અને હું રાગાદીનો કરતા છું એમ માને છે ત્યારે પર્યાયમાં અજ્ઞાન પ્રગટ થયું તો એ ભૂમિકામાં રહેલો છે એ પૂતગલના પ્રદેશમાં સ્થિત છે. પરસમયની વ્યાખ્યા કરી છે સ્વસમય અને પરસમય. સ્વસમય દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે જ્ઞાની ધર્મી અને અજ્ઞાની પૂતગલના પ્રદેશમાં સ્થિત છે. આ રાગમાં સ્થિત છે, પૂતગલમાં તો છે નહીં પણ એ રાગ છે પ્રદેશ ભેદવાથી એને પૂતગલના પ્રદેશ ગયા. એમાં વ્યાપીને ફેલાઈને પસરીને આગામી દ્રવ્યકર્મના નિમિત્ત અજ્ઞાનાદિક ભાવો જે નવા કર્મ થાય એનું જે નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો તેમના હેતુપણાને પામે છે અર્થાત દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોનો એ હેતુ બને છે. હવે આ એક શ્લોકની અંદર ઘણી ગૂઢ ભાષા છે એનો વિસ્તાર આચાર્ય ભગવાન અદભુત રીતે આમાં એક વર્ણન આવશે. જુદી ટાઈપનું વર્ણન છે, વાતની વાત કરતા કંઈક જુદું છે જે જીવોએ સાંભળ્યું નથી એવી વાત આમાં આવવાની છે. અટપટી જરાક છે, અટપટી છે પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું તો સમજાશે. આ જ અર્થ પાંચ ગાથાઓથી હવે કહે છે. ગાથા બોલો બધા. પદાર્થને ઉપાદાનથી જો દ્રવ્ય કર્મને ઉપાદાનથી, નવા કર્મ બંધાય એને ઉપાદાનથી, જીવમાં રાગ થાય એને ઉપાદાનથી. આ ગાથામાં ત્રણ વાતાવરણ છે. પછી એને કહેશે નિમિત્ત, એને નિમિત્ત નહીં કહે પણ અંદરમાં પોતાનું પરિણામ પોતાને નિમિત્ત છે એમ કહેશે. અદભુત ગાથા છે, થોડી કટો છે. પહેલામાં પહેલા આખા જગતના પદાર્થોમાં કોઈ નિમિત્ત નથી. એક વાર તો ચોપડી મારી છે, બીજું નહીં ચોપડી મારો. આ જગતમાં બધા પદાર્થ સ્વતંત્ર છે, કોઈ કોઈને આધારે કે કોઈ કોઈને આધીન નથી. પછી ઠાકરના પરિણામ હોય કે સંગદર્શના પરિણામ, બધના પરિણામ થાય કે મોક્ષના પરિણામ થાય, એને તમે નૈમિતિકથી ન જુઓ અને એને પરિણામને નિમિત્તથી પણ જુઓ. જૂના કર્મના ઉદયમાં જોડાય માટે એને નૈમિતિક કહેવાય રાગને, અને નવા કર્મ બંધાય માટે એ જ રાગને નિમિત્ત કહેવાય. એક પર્યાયના બે નામ, જૂનાની અપેક્ષાએ નૈમિતિક, નવા બંધમાં હેતુ થાય માટે એને નિમિત્ત કહેવાય. આ પ્રકારની ચર્ચાઓ આગમમાં પ્રસિદ્ધ છે. આ કુંકુમ ભગવાને કહેલી વાત છે, જે હું કહું છું એ પણ એને કહ્યું છે. અને આ જગતમાં કોઈ નિમિત્ત નથી તો ઉપાદાનથી બધાને જો, એ પણ કુંકુમ આચાર્ય ભગવાને કહ્યું છે. પણ એ ભાવ બહુ ગુઢ રાખ્યો છે, ગુઢ રાખ્યો છે એટલે આપણા ઉપર છોડ્યું છે કે આમાંથી કાઢી શકે છે કે કેમ એ જોવું મારે એમ. સમજી ગયા? કેટલી ગુઢ વાતો હોય છે એ આપણા માટે રાખી છે. એમાં એમ કહેવા માંગે છે, આ વાત શાસ્ત્રમાં છે કે દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત, જ્યાં એ ત્રણ સત કયા છે એ દ્રઢ લાગુ પડે. કોઈ પણ જીવના પરિણામને પણ પર્યાય માત્ર સત, ગુણ સત ને દ્રવ્ય સત, એ સત જાતીએ ત્યાં ઉપાદન થઈ ગયું. ઉપાદાન સ્વશક્તિને સત કહેવાય, અને એ ઉપાદાન કોઈથી ન હોય. ઉપાદાન એનું નામ કે પોતાથી જો, મોક્ષની પર્યાય પણ પોતાથી, બંધની પર્યાય પણ પોતાથી, સમયદર્શની પર્યાય પણ પોતાથી, ઉપાદાનથી, કર્મના અભાવથી કોઈને સમયદર્શન ન થાય, ને આત્માના આશ્રય સમયદર્શન ન થાય. આત્માનિમિત્ત નથી એમાં ખરેખર, એ કારણ કાર્ય પર્યાયનો પર્યાય માટે. ઉપાદાનથી જો, પહેલા બધી પર્યાયનો ઉપાદાનથી જો, એટલે કે નિરપેક્ષ જો. ઉપાદાન એટલે કોઈને કોઈની અપેક્ષા વિના સ્વતંત્ર. એક વખત જોતું, એક વખત સ્વતંત્ર જોઈને, નિરપેક્ષ જોઈને પછી સાપેક્ષનું જ્ઞાન કરતો વ્યવહાર થશે. જો નિરપેક્ષને છોડીને સાપેક્ષથી ઉપરીશ તો મિથ્યા તોડો દોડ લાગશે. પર્યાય દ્રષ્ટિ હો સિદ્ધિ, સાપેક્ષ દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ, સમય દ્રષ્ટિ, દ્રઢ દ્રષ્ટિ. એટલે આનાથી આ થાય ને આનાથી થાય એ બધા વ્યવહારની ના કથનો છે. અગ્નિથી પાણીની પર્યાય ઉની થાય એ વ્યવહારનું કથન છે, અને પાણીનો સ્વભાવથી પાણીની પર્યાય ગરમ થાય એ તો વિપરીત કથન છે. એ તો કોઈથી બને નહીં. ત્યારે ગરમ પાણીની પર્યાય તો થઈ છે, હકીકત છે કે હા એ તો અમે માનીએ છીએ, પણ અમે અગ્નિથી ગરમ પાણીની પર્યાય થાય એમ અમે માનતા નથી. એક ચર્ચા બહુ ચાલી ત્યારે ગુરુદેવ કહ્યું નિમિત્ત અકિંચિત કરશે, ધડાકો કર્યો. સમજી ગયા? ખૂબ ચર્ચા ચાલી. એમાં એક પંડિત કાશીના કૈલાસચંદી પંડિત હતા, એ વિચક્ષણ એ સમજી ગયા કે આ સોનગઢની વાત કોઈ જુદા પ્રકારની અપૂર્વ છે. સમાજને એમ કહ્યું કે સોનગઢવાળા નિમિત્તને તો માને છે, સંયોગ, નિમિત્ત એટલે સંયોગ, પરયોગ, પરયોગને નિમિત્ત કહેવાય, સ્વભાવને ઉપાદાન કહેવાય, તો નિમિત્તને તો માને છે પણ નિમિત્ત જે કાર્ય થાય એમ માનતા નથી. આમ સમાજને એને ચેતાયું. નિમિત્ત કે કુંભારથી ઘડો થાય એમ સ્વામીજી કહેતા નથી, કુંભા ઘણો થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત કોઈ ડાક્ટર ન હોય પણ કુંભાર જ હોય, એ પણ અજ્ઞાની કુંભાર હોય, જ્ઞાની કુંભાર એમાં નિમિત્ત ન હોય. એવી જાતના ઘણા ખુલાસાઓ ગુરુદેવ જયારે કરતા હતા ત્યારે આ પ્રકારે સામેથી ખુલાસા, કોઈ કોઈ વિચિક્ષણ જીવ હોય તો એ સંતને સમજે કે આનું કારણ આ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એવું ચાલતું તો હજી ચાલે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે વિખ્યાત છે, એક પર્યાય થી બીજી પર્યાય થાય વિખ્યાત છે, આ પર્યાય સત હેતુ છે. એમ પેલા ઉપાદાનથી નિરપેક્ષ ને ઉપાદાન કહેવાય, નિરપેક્ષ ને નિશ્ચય કહેવાય અને સાપેક્ષ ને વ્યવહાર કહેવાય. હવે સાપેક્ષ થી ઉપર જનકાળથી હવે નિરપેક્ષ થી ઉપર ને કે રાગ પણ કર્મના ઉદયથી થતો નથી, આત્માથી રાગ ન થાય આત્મા એનો કરતા નથી, અને કર્મનો ઉદય આવે છે માટે રાગ થાય છે એ વાત એ ખોટી છે. એ રાગની તત્સમયની પર્યાયની યોગ્યતા સત્કારક એના પર્યાયના પર્યાયથી છે. પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનો કરતા જ પર્યાય છે, પર્યાયનો કરતા દ્રવ્ય આત્મા નથી અને કર્મ પણ નથી, અને પર્યાયનું રાગનું કારણ આત્મા પણ નથી ને રાગનું કારણ કર્મનું ઉદય પણ નથી, રાગનું કારણ રાગની પર્યાય છે. એવી આમાં ત્રણ વાત કરે છે કે જૂના કર્મનો ઉદય જ્યારે થાય છે ત્યારે નવા કર્મો એની મેળે સ્વયં બંધાય છે. અહીંયા કર્મનો ઉદય આવ્યો માટે કર્મ બંધાય છે એમ નથી, અને એ વખતે વચ્ચે જીવ પોતાના સ્વભાવને ભૂલીને સ્વયં અજ્ઞાન આદિ રૂપે પરમે છે. ત્રણેય સત છે, ત્રણેય ઉપાદાન છે. પેલા ઉપાદાનથી નિર્ણય કરશો ને તો નિમિત્તનું જ્ઞાન સાચું, જો ઉપાદાનથી નિર્ણય નહીં થાય તો નિમિત્તનું કરતા પણ શલ્ય રહી જશે. નિમિત્ત કરતાનું શલ્ય છૂટતું નથી, ઉપાદાન કરતા પણ અનુસલ્ય છૂટે પણ નિમિત્ત કરતા છૂટે એ તો બહુ મુશ્કેલ છે. પેલા આ ગાથાનો ભાવાર્થની છેલ્લી લીટી વાંચવાની છે, ટીકા પછી ભાવાર્થની છ લીટી, છ લીટી પછી સાત લીટી વાંચવાની છે, પછી ટીકા વાંચી. 211 પાને છેલ્લી લીટી છે. મિથ્યાત્વાદીનો ઉદય થવો એ જૂના કર્મ, મિથ્યાત્વાદીનો ઉદય થવો જૂના કર્મ. ઉદય કેમ થાય? ઉદય ઉદયથી થાય, ઉદય કેમ થાય પ્રશ્ન ક્યાં? ઉદય એનો પર્યાયનો ઉત્પાદન સત છે, ઉત્પાદ સત બે સતને જૂનું સત. મિથ્યાત્વાદીનો ઉદય થવો, અહીંયા મિથ્યાત્વ ભાવ મિથ્યાત્વ નહીં, દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મમાં મિથ્યાત્વનો રસ, જેમ ખાટો મીઠો રસ લોકર્મમાં છે એમ કસાઈનો રસ દ્રવ્યકર્મમાં છે. મિથ્યાત્વાદીનો ઉદય થયો જૂના કર્મ, નવા પૂતગલોનું કર્મરૂપે પરિણમું તથા બંધાવું, પરિણમું તથા બંધાવું. બે સ્વતંત્ર અહેતુ, આનાથી આના થયા નહીં, આનાથી આને આનાથી ગયો તો નિમિત્ત થઈ ગયો. ઉપાદાનથી જો તો પેલા ઉપાદાન નક્કી કરો, નિરપેક્ષ નક્કી કરો, પછી સાપેક્ષ નક્કી કરો. બસ પછી સાપેક્ષનું જ્ઞાન વ્યવહાર છે, સાપેક્ષનું જ્ઞાન વ્યવહાર છે, પણ નિરપેક્ષના જ્ઞાન વિના સાપેક્ષનું જ્ઞાન અજ્ઞાન છે. ફરીને નિરપેક્ષના જ્ઞાન સહિત સાપેક્ષનું જ્ઞાન તે વ્યવહાર છે, નિરપેક્ષના જ્ઞાન રહિત સાપેક્ષનું જ્ઞાન અજ્ઞાન છે. મૂળ સિદ્ધાંતો છે આ બધું. એક સિદ્ધાંત જો ખ્યાલમાં આવી જાય તો બે ને બે ચાર, બસ પછી કોઈ પણ દેશમાં જાઓ તો બે ને બે પાંચ ક્યાંય ન થાય. મિથ્યાત્વાદીનો ઉદય થવો એક, નવા કર ભૂતગલોનું કર્મરૂપે પરિણમ, કારણમાંથી કર્મરૂપે પરણવું અને બંધાવવું. બે, ત્રીજું, અને જીવનું પોતાના અસત્વ શ્રદ્ધાના અતિભાવ રૂપે પરણવું. ત્રણ દ્રવ્ય લીધા, એક જૂનું દ્રવ્ય કર્મ લીધું, એક નવા દ્રવ્ય કર્મ પરિણામ લીધું, અને અહીંયા વચ્ચે જીવનું અર્થ અજ્ઞાન આજે રૂપે પરિણામ. એ ત્રણેય દ્રવ્ય જુદા છે, કોઈ કોઈને કારણે નથી, કોઈ કોઈને નિમિત્ત નથી. નિમિત્ત થી નિરપેક્ષ જો તમે પહેલા કે તો સ્વભાવ થઈ જશે મિથ્યા, તો કે અમને ઇષ્ટ છે પર્યાયનો સ્વભાવ છે, પર્યાયનો ધર્મ છે એક સમયનો, એ પણ એ સમયવર્તી છે. પર્યાયનો ધર્મ સમયવર્તી, પર્યાયનો ધર્મ ત્રિકાળવર્તી ન હોય. એ ત્રણેય એક સમયે જ થાય છે. સમય એક અને ત્રણ પ્રકારના ત્રણ પદાર્થના પરિણામ થયા, જૂના કર્મનો ઉદય, નવા કર્મ બંધાય, ને અહીંયા અજ્ઞાન રૂપે પરિણામ સ્વતંત્ર એક સમયે જ થાય છે. હવે જો વાંચો કોઈનો નહીં, સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, પરની અપેક્ષા વિના, નિમિત્તની અપેક્ષા વિના. આ નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને આ સ્વભાવની દ્રષ્ટિ આવતી કઠણ પડે છે. અનંત કાળથી આનાથી આ થાય ને આનાથી આ થાય, આનાથી આ ન થાય તો કઈ નહીં, પણ એને આ જ નિમિત્ત હોય, નિમિત્ત વિના ન થાય. એક ટાકરી બે નિમિત્ત, કુંભારથી ઘડો ન થાય, પણ કુંભાર વિના ઘડો ન થાય. કુંભાર તો નિમિત્ત હોય જ, નિમિત્ત જોઈએ. એ ઘટની પર્યાય ને પરતંત્ર માને છે, ઘટની પર્યાય ને સત હેતુ સ્વતંત્ર ન માની. સતને છોડ્યો એને, અસતનો આગ્રહ કર્યો એને, અને જગતની રચના પણ અસતનો આગ્રહ કરાવે એવી રચના છે. બધી રચના કેવી છે કે જયારે ઘડો થાય ત્યારે કુંભારે માંજણ હોય, કુંભારની હાજરી દેખીને કુંભારથી ઘડો થો એમ કે, અને જ્યાં સોનગઢના સંત પાયકા કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે ત્યાં એટલું તો કાંટો એને કાયદો કા, એ વાત આવી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે પણ એમ પણ કુંભાર નિમિત્ત હોય, નિમિત્ત વિના ઘડો ન થાય, એનું એ અજ્ઞાન વિદ્યા રાખ્યો. આ 200 વર્ષ પહેલાનો ભાવાર્થ છે, આજનો નથી. 200 વર્ષ પહેલા ત્રણેય સ્વતંત્ર છે, સ્વયં જૂના કર્મ સ્વતંત્ર પરમે છે, એના કારણે ને એના કાળે, એના સ્વકાળે ને એના કારણે, કોઈ કોઈના કારણે નહીં. નવા કર્મ બંધાય છે એના કાળે અને એના કારણે બંધાય છે, અને અહીંયા જીવ સ્વભાવને બોલીને રાગા દીપે સ્વયં પરમે છે. કોઈ ત્રણમાંથી કોઈ કોઈને પરણમાવતું નથી, અને નિશ્ચયે નિરપેક્ષથી જુઓ તો કોઈ કોઈને નિમિત્ત નથી. પછી એવું જોતા નિરપેક્ષ કરતા જ્ઞાતા થઈ જાય છે, અને જ્ઞાતા થયા પછી સાપેક્ષનું જ્ઞાન એને વ્યવહાર કહેવાય. પછી સાપેક્ષનું જ્ઞાન એને વ્યવહાર કહેવાય. નિશ્ચય હોય તો વ્યવહાર,
એક
સમય
એટલે પછી ક્યાં ગયું કે નિમિત્ત છે,
આનાથી આ થાય ને
આનાથી
ક્યાં ગયું.
હમણાં સુધી જયારે ટેપ
આવ્યું ને,
હા, એક સમય ઉપર બહુ ભાર મળ્યો.
એક સમય છે અને એક સમય ને ત્રણેય દ્રવ્ય ભિન્ન ભિન્ન, ત્રણેય દ્રવ્ય સ્વતંત્ર પણ મેં છે, જૂના કર્મ નવા કર્મ રાગાદી પણ.
નિમિત્ત ક્યાં
ક્યાં નિમિત્ત નિમિત્ત છે જ નહીં જગતમાં. કેટલાય વર્ષ પહેલા એક ધડાકો કર્યો પણ ઉહાપો નથી. મારે તો ધડાકો કરવો તો ઉહાપો માટે, કોઈ ઉહાપો કર્યો નથી. એક ફક્ત મોદી સાહેબને, મોદી સાહેબે પ્રશ્ન કર્યો. આ મોદી સાહેબ એટલા હાજર એટલે ઘણા વર્ષ પહેલાની, 20 વર્ષ પહેલાની વાત છે. ફરવા ગયા હતા તે વખતે, તો ફરવા ગયા હતા ને બધા બે ત્રણ મોટર લઈને રવિવારે, તો ત્યાં વાંકાનેર પાસે ઓલો ડેમ છે, મચ્છરો ડેમ, ત્યાં ગયા હતા. યાદ છે બરાબર ના, અહીંયાની કોકરી વાડીમાં ગયા હતા ત્યારે એને પૂછ્યું મને, મને કે ભાઈ આ તમે શું વાત કરી, જગતમાં કોઈ નિમિત્ત નથી. ના, કોઈ નિમિત્ત નથી, બધા ઉપાદાન છે, બધા ઉપાદાન છે. ઉપાદાન એટલે નિરપેક્ષ સ્વતંત્ર. એક સમયમાં છય દ્રવ્ય પરણમે છે, વિકૃત વિકૃત ભલે પરણમે, પણ સ્વતંત્ર એક સમયે સત હેતુ છે. એ પર્યાથિક નો પારિણામિક ભાવ છે, કોઈનો અપેક્ષા ના રાખે, પર્યાય ઉત્પાદ કોઈની અપેક્ષા ના રાખે. એ કાલ શનિવારે આવ્યું તો બહુ સરસ. ઉત્પાદ ને પરની તો અપેક્ષા નથી, પણ વ્યયની પણ અપેક્ષા નથી, પણ ધ્રુવની પણ અપેક્ષા નથી. ભાઈ કલાકાર એક પાયું એ વાત અહીં કી છે કે જે કઈ પરિણામ થાય છે એ સત હેતુ કોઈની અપેક્ષા વિના સ્વતંત્ર થાય છે. એક સમયે તો ઠીક, પણ સ્વતંત્ર થાય છે એમ. એક સમયે થાય છે ત્રણેય બરાબર, પણ એકબીજાને નિમિત્ત છે એમ કાઢી નાખ્યું. સ્વતંત્ર કઈ છે? સ્વતંત્ર શબ્દ બે નિમિત્ત અને નૈમિત્તિક શબ્દ ઉડાડી નાખ્યો, ઉપાદાન નાખ્યું, ત્રણેય નું ઉપાદાન. આ પાઠશાળામાં ચલાવવા દે, નાના બાળકોને છેડાવવા દો. મોટા ભલે ન પોતું ખાઈ ગયા, પણ નાના બાળકોને છેડાવવા.
બરાબર,
નિરપેક્ષી કરવાની પછી સાપેક્ષનું જ્ઞાન એને વ્યવહાર કહેવાય. એની ક્યાં ના છે? પણ નિરપેક્ષને છોડે અને સાપેક્ષને વળગે તો અજ્ઞાન થઈ જાય છે, વ્યવહાર નથી રહેતો. પર્યાય પરાધીન થી લાઈન ફેર, મોટો ફેર. એક સંસાર માર્ગ ને એક મોક્ષ માર્ગ બધું છે આમાં. ત્રણેય એ ત્રણેય એક સમયે જ થાય છે, એ તો સમય બતાવ્યો, આગળ પાછળ નથી. એક હવે બીજું, સૌ સ્વતંત્રપણે આ નિમિત્ત થી નિરપેક્ષ. નિમિત્ત હોય તો આ પરિણામ આમ થાય એમ ફેરી પોતાની મેળે, એટલે પરની અપેક્ષા વિના પોતાની મેળે, એટલે આ શબ્દ નીકળે છે ને, એ આત્માના કંપનની અપેક્ષા વિના અને ઈચ્છા વિના સ્વતંત્રપણે શબ્દની પર્યાય નીકળે છે. એને મન વચન કાયાના યોગનું નિમિત્ત નથી. પેલા તો સ્વતંત્ર જો, શબ્દની પર્યાયને સ્વતંત્ર જો, નિરપેક્ષ જો, અને પછી સાપેક્ષથી જો કે એને એ પ્રકારની ઈચ્છા મન વચન કાયાનો યોગ એ બધું જાણવા માટે, વ્યવહાર જાણવા માટે છે, આદરવા માટે નથી. સૌ ત્રણેય કયા? ત્રણ પ્રકાર. સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ કોઈની અપેક્ષા વિના પરણમે છે. પરણમે છે એમાં પરની અપેક્ષા શું? કેમ કે દ્રવ્યનો સ્વભાવ પણ પરણમો એ સ્વભાવ છે. ભૂતગલો અને જીવનો એ સ્વભાવ છે, પરણમો એ વિભાવ નથી. પરણમો એ વિભાવ નથી. ઉત્પાદન જોયું સતી તો વસ્તુનો સ્વભાવ છે. કોઈ કોઈને પરણમાવતું નથી, એટલે કોઈ કોઈને પરણમનમાં નિમિત્ત છે એ વાત કાઢી નાખ મનમાંથી પહેલા, અને પછી નિમિત્તનું જ્ઞાન કર. એ ઠીક છે વ્યવહાર, એનો કોઈ વાંધો નથી. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે, પણ નિશ્ચયને છોડી દે નિરપેક્ષને અને સાપેક્ષને શ્રદ્ધા કરે તો જ્ઞાન થઈ જાય છે. હવે ટીકા. જરા અટપટી ભાષા છે, ભાષા અટપટી, ભાવ તો સીધો છે. તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે, યા જડકર્મનો ઉદય છે. બધા પૂતગલના ઉદયો, ઉદયો બધા પૂતગલના છે. નવું કર્મ બંધાય, નવા કર્મનો બંધ છે, અને અજ્ઞાન રૂપે પ્રલંબી છેલ્લી બે લીટીમાં આવશે પછી. આ વાત 109-12 આપણે આવી ગઈ, બે દિવસ ચાલી લીધા હતા કે જૂના કર્મનો ઉદય નવા કર્મને બાંધે તો બાંધો વ્યાપ્યાપક ભાવે. જીવને શું આવે? જીવ તો અકર્તા કે છે, ત્યાં જીવને અકર્તા સિદ્ધ કરવો. બરાબર. હવે બીજું એક આશ્રવ અધિકારની પેલી ગાથા કાઢો. આ ગાથા અટપટી છે એટલે જરા એના અનુસંધાનમાં આમ છે હાથે. એ બરાબર આશ્રય અધિકારની પહેલી ગાથા છે. શરૂઆતમાં મૂળ વાત મૂકી દીધી છે. એ 262 પણ અમારામાં છે, બીજામાં ગાથા 165 હશે. ગાથા 165 બે ગાથા પૈકી શરૂઆત છે. પેલી કળશ ગયા પછી છે દીકરો. આ જીવમાં રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો એટલે મલિન ભાવો પોતાના નિમિત્તે થાય છે એમ લખ્યું નથી, તેમ કર્મના નિમિત્તે થાય છે એમ એ લખ્યું નથી. રાગ પોતાના નિમિત્તે થાય છે એમ પણ નથી અને રાગ કર્મના ઉદય નિમિત્તે થાય છે એમ પણ નથી. રાગ થાય છે હકીકત, સ્વભાવને ભૂલે ત્યારે મિથ્યાત્વ અજ્ઞાન થાય છે પર્યાયમાં, એ 100% સાચી વાત છે. એ કઈ સસલાના શિબિરા થાય છે, પણ એમાં આત્માય કારણ નથી અને કર્મનો ઉદય કારણ નથી. ચોખ્ખો પાઠ છે શું, એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. પરિણામ પરિણામના નિમિત્તે થાય છે, પરિણામ અપરિણામી નિમિત્તે ન થાય અને કર્મના નિમિત્તે ન થાય. આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. નિમિત્ત એટલે પોતાનું કારણ છે, પરિણામનું કારણ પરિણામ. પરિણામનું કારણ શુદ્ધ આત્મા નથી, શુદ્ધ આત્મા અશુદ્ધ પર્યાયનું કારણ નથી. રાગનું કારણ આત્મા નથી, એમ રાગનું કારણ કર્મનો ઉદય નથી. પોતાના પરિણામના નિમિત્તે કારણકારી એક પર્યાયમાં કરતા કર્મ કયો કે કારણ કાર્ય કયો, એક સમયની પર્યાય કારણ ને તે સમયની પર્યાય પોતે જ કાર્ય છે. કારણ અને કાર્ય અભેદ છે. કારણ અનુવિધાયી કાર્યાની એક પાઠ છે, સમજી ગયા. હવે એમાં જગત એમ કહે છે કે કારણ અનુવિધાયી કાર્યાની, જેવું કારણ હોય એવું કાર્ય થાય, કારણને આશરે કાર્ય થાય. તો ત્રિકાળી દ્રવ્યને કારણ બનાવે છે, એક ભૂલ છે. અને કા પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય કારણ ને ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય તે કાર્ય એમ પણ કહે છે. એ બે વાત વ્યવહારનું કથન છે. એમ છે નહી, પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય તે કારણ. તો મિથ્યાત્વ હતું એનો અભાવ થયો, મિથ્યાત્વ અભાવ થઈને સમય દર્શન થાય તો સમય દર્શનનું કારણ તો પૂર્વ પર્યાય થઈ. એમ છે નહી, દોષ આવે મોટો. પણ કોને અંદરથી વિચારવું છે? ગુરુદેવ ટેકમાં કે વેપારીની ક્યાં પડી છે વેપારને આજે, એમ કરુણા કરીને કે કોઈ જાગે તો સારું, એમ કોક જાગી જાય એમાં કોકને લાગે ચિંતી છે. એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. 30 વર્ષ પહેલા કહ્યું તો આ 13-14 સાલમાં વાંચતો હતો ત્યારે આ કહ્યું હતું. જો આ પરિણામનું નિમિત્ત પરિણામ છે, પરિણામનું કારણ રહ્યું નથી. દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રણે કામ એ શુદ્ધ નિમિત્ત હોય, એમાં શુદ્ધ કરતા હોય, શુદ્ધાત્મા કરતા નથી અને શુદ્ધાત્મા એનું કારણ પણ નથી. અને જૂના કર્મના ઉદયને કારણ કેવું તે વ્યવહાર છે, અને પર્યાયનું કારણ પર્યાય જાણવું તે નિશ્ચય છે, નિરપેક્ષ છે. છે કર્મનો ઉદય એમાં કહેવાય નિમિત્ત કારણ, પણ ક્યારે કહેવાય કે નિરપેક્ષ છે નક્કી કર કે પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનો કરતા પર્યાય છે. દાઢી પીટીને કાલની ગાથામાં તો ચોખ્ખું હતું. ઉત્પાદને પૂરો પર્યાયનો વ્યયની અપેક્ષા નથી, એના ધ્રુવની અપેક્ષા નથી, એને ઘરની પરની અપેક્ષા નથી. ઉત્પાદ ઉત્પાદથી જે સત છે, કરતા બધી છૂટી અને આત્મા જ્ઞાતા થઈ જાય છે. આશ્રો પોતાના પરિણામના નિમિત્તે થાય છે એ વાત અહીંયા છે, સમજી ગયા. એ વાત અહીંયા ત્રણેય સ્વતંત્ર છે. સત ટીકા તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો એટલે જ્ઞાનમાં જણાતો જ્ઞાનમાં જેવો સ્વાદ હોય તેવો સ્વાદ જણાય ખાટો સ્વાદ હોય તો ખાટો છે પદાર્થ લીંબુ છે એમ જણાય પણ જ્ઞાન ખાટું ન થાય ખાટો પદાર્થ હોય તો ખાટો જણાય મીઠો પદાર્થ હોય તો જ્ઞાનમાં જેવો સ્વાદ હોય પદાર્થનો એવો સ્વાદ જણાય એમ પૂતગલમાં પણ સ્વાદ ભરેલો છે કોકમાં કશાયની તીવ્રતા કોઈમાં મમતા કોઈમાં માન કશાય કોઈમાં લોભ કશાય એવો સ્વાદ અંદર છે એ જ્ઞાનમાં પ્રતિભાસે છે એ સ્વાદ જણાય છે જ્ઞાનમાં જણાય છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વાંધો નથી ચાર ભેદે વાત કરી અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે ઘરમાં ઉદયમાં રાગાદીનો સ્વાદ આવે છે બે ત્રીજો એ રાગ જ્ઞાનની સજ પર્યાયમાં પ્રતિભાસે ત્રણ ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ જયારે એ રાગમાં પ્રતિભાસો અંદરમાં ત્યારે હું રાગી અને કાં હું જ્ઞાનમય બસ કાં હું જ્ઞાનમય રાગી તો પૂતગલ અને કાં હું રાગી તો અજ્ઞાન અને હું જ્ઞાનમય તો એ વખતે અનુભવ થાય સમય દર્શન થઈ જાય ચોથા બોલે બંધ મોક્ષનો કાળ છે ચોથા બોલમાં બંધમાં કા બંધાઈ જાય ને કા મુકાઈ જાય એ વાત કરી તત્વના અજ્ઞાન રૂપે વસ્તુ સ્વરૂપની અનિચ્છા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો સ્વાદમાં આવતો એટલે એને ચાખેતો નથી જેવું છે એવું જ્ઞાનમાં જણાય જાય એનું નામ સ્વાદ એમ જ્ઞાન કઈ જળનો સ્વાદ લીએ જળના રૂપને જાણે એમ સ્વાદ લેતો એટલે જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં જણાય જાય બસ અજ્ઞાનનો ઉદય છે અજ્ઞાનનો ઉદય છે એટલે આ કર્મનો ઉદય છે જળ કર્મમાં અજ્ઞાનનો રસ છે જળ કર્મનો ઉદય છે આ વિખ્યાત અસંયમ કસાયની યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે જૂના કર્મ નવા કર્મનું કારણ છે હેતુઓ છે તેઓ તેમય અર્થાત અજ્ઞાનમય ચાર ભાવો છે તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો વિખ્યાતોનો ઉદય કર્મનો ઉદય જળ પૂતગલનો અવિરમણ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે કલુષ મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કસાયનો ઉદય છે શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય યોગના બે પ્રકાર શુભ પ્રવૃત્તિઓ કાં અશુભ પ્રવૃત્તિઓ યોગમાં આ ભૌગોલિક જો ટોટલ માઇન હવે આ ઉપરની જે બધી વાત કરી એ જીવના ભાવની વાત નથી કરી અમે ઉદગલના કર્મના ઉદયની વાત લીધી છે આ ભૌગોલિક મિથ્યાત્વાદીના ઉદયો હેતુભૂત થતા જે કર્મ વર્ણાગત પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ ભાવે આઠ પ્રકારે સ્વયં મે ઉપરમે છે ઓનો ઉદય છે ઉદયનો સકાળ ઓનો બંધનો સકાળ એકનો ઉદયનો સકાળ છે અને એક કર્મ બંધાવવાનો સકાળ છે ઉદયથી બંધ ભિન્ન છે બંધથી ઉદય ભિન્ન છે ઉદયની સત્તા જુદી અને બંધની સત્તા બે દ્રવ્ય જુદા છે તદ્દન આ ભૌગોલિક મિથ્યાત્વાદીનો ઉદય હેતુભૂત થતા જે કારમણ વર્ણનાગત ભૌગોલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ ભાવ આ પ્રકારે સ્વયંમેવ પરમે છે આ સ્વતંત્રપણે પરમે સ્વયંમેવ એટલે સ્વયંમેવ પોતાની મેળે પરની અપેક્ષા વિના એને પરિણમવાનો કાળ છે એ પરિણમવાનો એનો કાળ છે એનો કોઈ કરતા નથી જ્ઞાનમાં એમ જણાય છે અજ્ઞાની એમ જાણે છે કે હું પરિણમાવું છું મારા કારણે પરમે છે એ તો અજ્ઞાન છે તે કારમણ વર્ગનાગત પૂતગલ દ્રવ્ય જ્યારે એ કારમણ વર્ગનાગત પૂતગલ દ્રવ્ય જ્યારે નવા કર્મ જીવમાં નિબદ્ધ થાય એટલે બંધાવવાનો કાળ હોય ત્યારે શું કરે છે જીવ નાતા રહેતો નથી નાતા રહીએ તો કર્મ બંધાય નહીં, પણ સ્વભાવને ભૂલે છે ત્યારે જીવ સ્વયંમેવ અજ્ઞાની સ્વયંમેવ અજ્ઞાની સ્વયંમેવ થાય અને જ્ઞાની પણ સ્વયંમેવ થાય. એ શું નેશનાલિટી મળે તો જ્ઞાની થાય અને ખોટા દેવ ના આપે તો અજ્ઞાની થાય, એ ખોટી વાત છે. થાવ નિમિત્ત કિંચિત કરશે. સ્વયંમેવ અજ્ઞાની સ્વયંમેવ જ્ઞાની સ્વયંમેવ અજ્ઞાની ને સ્વયંમેવ જ્ઞાની સ્વયંમેવ અજ્ઞાની થાય તો જીવનો સ્વભાવ થઈ જશે કે અમને ઈષ્ટ છે, માન્ય છે, પર્યાયનો સ્વભાવ. જીવ સ્વયંમે એક એક શબ્દની કિંમત હોય, સ્વયંમે પોતાની મેળે સ્વભાવને ભૂલી અને પરને પોતાનું માને છે. કેસે અમને એનું કારણ કે છે સ્વયંમે અજ્ઞાનથી અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાત્મને લીધે જ્ઞાન ને રાગ ભીન હોવા છતાં જ્ઞાન ને રાગ એક માને છે, એકત્વ એક મનાની માન્યતા કરે, એક થતા નથી. જ્ઞાન અને રાગ એક થાય નહીં, જીવ અને શરીર એક થાય નહીં. માને ભલે જીવ ને શરીર એક થયા પણ એક ન થાય. અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે, અધ્યાસ એટલે અભ્યાસ કરતા કરતા અધ્યાસ થઈ ગયો છે, દ્રઢ થઈ ગયું છે એવું કે આત્મામાં જ રાગ થાય, રાગને આત્મા જ કરે, જ્ઞાનને કરે ને રાગને જાણે એ બેસતું નથી. જ્ઞાનને કરે અને રાગ થાય ને જાણે એ બેસતું નથી. ક્યાં સુધી અજ્ઞાની છે? એકત્વના અધ્યાસને લીધે તત્વ અસંધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. જો આશ્રય અધિકારમાં જે લીધું કે પરિણામનો હેતુ પરિણામ છે, દ્રવ્ય નહીં, એ વાત અહીં લીધી એટલે વચ્ચે હું આશ્રય અધિકારની જે પહેલી લીટી બતાવી એ જ આમાં છે. પરિણામનું કારણ પરિણામ છે, પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી. એક સમય કારણ થાય તો સૌ સમય થઈ જાય, તો પર્યાયમાં પલટો ના આવે, વધઘટે ન થાય, એક સરખા પરિણામ થવા જોઈએ. જો દ્રવ્ય કારણ હોય તો પરિણામ એક સરખા થવા જોઈએ. ગુરુદેવે દ્રષ્ટાંત આપ્યો હતો, ઉદગલ પરમાણુ છૂટો પરમાણુ સ્કંદનો નહીં, એક પરમાણુ છૂટો લ્યો એના ગુણો બધાના સરખા, પરમાણુના ગુણો સરખા. હવે એક વર્ણગુણ રૂપની અવસ્થા લ્યો, ગુણ લ્યો વર્ણગુણ, તો એક સમયે એ તેની પર્યાય કાળી હોય, બીજા સમયે અસંખ્ય ગુણી કાળી થાય, ત્રીજા સમયે ધોળી થઈ જાય, ચોથા સમયે રાતી થઈ જાય. એના પરિણામના રંગ ફરે છે. જો ગુણ તો એનો હોય છે સળંગ અને પરિણામ ફરે છે. અહીંયા ગુણ એક અને અહીં કાળી પર્યાય, બીજો પરમાણુ હોય ત્યાં ધોળી થાય, તો બેના પરિણામમાં ફેર છે. એક સરખા પરિણામ રહેતા નથી, માટે ગુણથી પરિણામ નથી થતા, પરિણામ પરિણામથી થાય છે. ગુણ પરણમે છે છતાં તેના કરતા પણ એ પરિણમતો નથી, ગુણ અકર્તા રહી છે. શું કહ્યું?
માલ આપી દીધો,
માલ આપી દીધો,
માલ આપી દીધો,
માલ આપી
દીધો.
પકડનારા તો હોય ને, કોક કોક તો નીકળે ને
આપણી સભા
સભામાં. કોઈ પકડશે નહીં, એટલા માટે લીધું છે એ કૃષ્ણ ભગવાન કે સમજનાર જેવો નીકળશે એટલે લખતા જાય છે. માટે આત્મા જ્ઞાતા છે, કરતા નથી. કરતાનું સર્જ કાયદા વિના કોઈ જીવને સમ્યક દર્શન થવાનું નથી. ત્રણ કાળમાં ઉપાદાન કરતા જો નિમિત્ત કરતા એકને એક વાત છે. આમ કાન પકડો કે આમ કયા પકડો, બે એક ઉમેર છે. જાત એક છે કરતા બુદ્ધિ. આમાં જો શું લખું, જીવ સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના એકપણાને, એકપણાની માન્યતા છે ભિન્ન ભિન્ન. આત્માને આશ્રય છે ભિન્ન ભિન્ન, માને છે એક. એકત્વના અધ્યાસને લીધે તત્વ અશ્રદ્ધાનાદિ વિપરીત શ્રદ્ધા વિપરીત અભિનિવેશ એને અજ્ઞાન કહેવાય. જેવું તત્વનું સ્વરૂપ છે એના કરતા જુદું માનવું, આત્મા શુદ્ધ છે એને અશુદ્ધ માનવું, આત્મા કરતા છે એને કરતા માનવું, આત્મા જ્ઞાતા છે એને કરતા માનવો, આત્મા સુખમય છે એને દુઃખમય માનવો, આત્મા જ્ઞાનમય છે એને રાગમય માનવો, એ બધું તત્વની વિપરીત અવસ્થા છે. તત્વ અશ્રદ્ધાન આદિ અશ્રદ્ધાન, અશ્રદ્ધાન નહીં, શ્રદ્ધાન તો સમય થઈ ગયું. તત્વનું અશ્રદ્ધાન ખોટું, વિપરીત જેવું સ્વરૂપ છે એનાથી જુદું. આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. આ પરિણામનો હેતુ પરિણામ છે, ત્રિકાળી દ્રવ્ય નથી ને કર્મ પણ નથી. આ પેલા નિરપેક્ષ થઈ જો ભાવાર્થ, અજ્ઞાન ભાવના ભેદરૂપ જે મિથ્યા અવિરતી કષાય અને યોગના ઉદયો, એ પૂતગલના પરિણામ છે. ચોખ્ખું કર્યું થોડી છ સાતથી કર્યું હતું ને, એનું ભાવાર્થ કરતા એ ચોખ્ખી વાત કરી કે જે આ ઉદયો ઉદયો લેખા છે એ પૂતગલના પરિણામ છે, જીવના ભાવ નથી. એ પૂતગલના પરિણામ છે એક, અને તેમનો સ્વાદ એટલે જ્ઞાન અતત્વ શ્રદ્ધાના રૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતા કારમણ વર્ગના રૂપ નવા પૂતગલો સ્વયંમેવ જ્ઞાનાવરણાદિ રૂપે કર્મપણે પરણવે છે. પરણવે છે સ્વયંમેવ એ ઉપાદાન, પણ એમાં નિમિત્ત કોણ એવું જ્ઞાન કરવું હોય તો જૂના કર્મ એમાં નિમિત્ત છે, તો એને નૈમિત્તિ કહેવાય, એને નિમિત્ત કહેવાય. પેલા ઉપાદાનથી પછી નિમિત્તની વાત. ઉપાદાનની વાત કરતા કરતા બુદ્ધિ છૂટી જશે અને પછી નિમિત્તનું જ્ઞાન થશે તો વ્યવહારનું જ્ઞાન થશે. કરતા બુદ્ધિ નહીં લઈએ, નિમિત્ત માત્ર છે બસ. નવા પૂતગલો સ્વયંને જ્ઞાનાવરણાથી કર્મ અને જીવ સાથે બંધાય છે. અને તે સમયે ત્રીજો પ્રકાર, બે પ્રકાર કયા, જૂના કર્મ નવા કર્મ બંધાય ક્યારે, જીવની શું સ્થિતિ, કે જીવ જ્ઞાતા રહીએ છે કે ના, જીવ જ્ઞાતા રહીએ, જ્ઞાતાનો એ કાળ હોય અને વાં કર્મ બંધાવવાનો કાળ હોય એ નવો અકાળ થઈ ગયો હોય તો એમ કોઈ દિન બને. અહીંયા જ્ઞાતા પડે પરમે અને વાં દર્શનનો કર્મ બંધાય એમ કોઈ કાળે ન હોય, અને અહીંયા જ્ઞાતા પડે પરમે ત્યારે અહીંયા દર્શનમાં ઉદય હોય એમ કોઈ કાળે ન બને. નિમિત્તે ક્યુ ને નૈમિત્તે ક્યુ ને જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઉભો થયો, જ્ઞાતાગ્નિનો નિશ્ચય એ થયો, જ્ઞાતા હું ને નહીં પણ એવો નિશ્ચય અનુભવ થયો અને અનુભવમાંથી બહાર આવ્યો ત્યારે એને જ્ઞાતાગ્નિનો વ્યવહાર, હું જ્ઞાતા છું ને આ જ્ઞેય છે બધું, એ વ્યવહાર કહેવાય, નિશ્ચયપૂર્વક વ્યવહાર. એ પણ સવિકલ્પ દિશામાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે કાંઈ પણ દેખાતું નથી તો સિદ્ધ થઈ ગયો. સિદ્ધ પરમાત્મા થઈ ગયો. નાસ્તિક પણ દેખાતું નથી છ દ્રવ્ય, અસ્થિ પણ એ ભગવાન આત્મા દેખાય છે. કેવી વાત, અનુભવી ની વાત, અનુભવી જાણી અજ્ઞાની શું જાણી. જો સુખી છે સ્વયંભે પોતાના અજ્ઞાન ભાવથી અતત્વ ભાવ રૂપે પરણવે છે, અને તે રીતે પોતાના અજ્ઞાનમય ભાવનું કારણ પોતે જ છે. આશ્રય અધિકારમાં જે કહ્યું એ જ વાત આવી પાછી, અજ્ઞાનનું કારણ અજ્ઞાન છે, અજ્ઞાનનું કારણ જીવ નથી, અજ્ઞાનનું ખરેખર કારણ કર્મનો ઉદય પણ નથી, તો નિમિત્ત કારણ કહેવાય. ઉપાદાન કારણ જ્યાં પછી નિમિત્તની વાત કરો, પેલા ઉપાદાનથી શું છે, નિરપેક્ષથી શું છે, એ તેરમી ગાથામાં આ બધી વાત નિરપેક્ષની આવી ગઈ છે, એનો જ આવિષ્કાર છે. તેરમી ગાથામાં જે વાત આવી છે એનો જ આવિષ્કાર કર્યો છે. વિખ્યાતનો ઉદય થવો, નવા પૂતગલ નું કર્મરૂપે પરણવું ટૂંકાણા તથા બંધાવણ બરાબર, અને જીવનું પોતાના આ તત્વ શ્રદ્ધાનાથી ભાવ રૂપે પરણવું એ ભાવાશ્રવ અજ્ઞાન, એ ત્રણેય એક સમયે જ થાય છે. થાય છે એમ કહ્યું છે, કરે છે એમ નહીં, આને કરે ને આને કરે ને આમ થાય ને આમ થાય એમ છે નહીં. મફતનો તું એકત્વ કરી રહ્યો છો,
સ્વયં થાય છે,
સ્વયં થાય છે, કોઈ એનું કરનાર પર્યાયનું કરતા પર્યાય.